यहाँ के मुमुक्ष बनियों ने, विचारक के चिंतक बनियों ने, साधक के उपासक बनियों ने, भक्त बनियों ने ज्यां गयो त्यां पोतानुं मान ज पोषी आ बधानो उपयोग नीज मानार्थे कर्यो। सद्गुरु तेनी मान न पोषे तेथी त्यां न जाय, परंतु पोतानो अहंकार पुष्ट थाय एवुं पात्र आ जीव शोधी काढे छे, અને એ પાત્ર છે અસદગુરુ। જ્યાં જાય ત્યાં પોતાનું માન મુખ્યપણે મેળવવા પ્રયત્ન કરે છે। અસદગુરુ પ્રત્યે પોતાની શ્રદ્ધા અને ભક્તિ છે એવું બતાવી ત્યાં સ્થાન મેળવે છે, અને પોતાના માટે મોક્ષના દરવાજા પોતે જ બંધ કરી દે છે। પંચમકાળમાં મોક્ષ ન મળે તે ચર્ચા બંધ કરો, આગળ વર્ણન આવશે। શાસ્ત્રમાં કહ્યું છે કે આ કળીકાળમાં જીવાત્મા જો પુરુષાર્થ કરે તો સાતમા ગુણ સ્થાનક સુધી જઈ શકે છે। આટલી વાત તો જ્ઞાનીઓ કહી છે, તમે પણ યાત્રા કરી શકો છો, ચોથે પાંચમે છઠ્ઠે સાતમે સુધી જઈ શકો છો। આ કાળમાં ધ્યાન ન થાય, આત્માનુભૂતિ ન થાય તેવી વાતો બંધ કરી તું પહેલા તો આવ, પહેલા ગુણ સ્થાનકે ચાર દ્રષ્ટિ ખુલે છે, મિત્રા તારા ભલા દીપા। યોગની આ જ દ્રષ્ટિ છે। પરમપુરુ વાળુદેવે ભલામણ કરી છે કે યોગની આ દ્રષ્ટિઓનો અભ્યાસ વારંવાર કરવા જેવો છે, એ થર્મોમીટર છે, તમે કઈ ભૂમિકા ઉપર છો તે બતાવી શકો।
જીવને વાલામાં વાલું માન છે, તમે આ નાનકડું વાક્ય વાંચ્યું જ હશે, જગતમાં જો માન ન હોય તો અહીં જ મોક્ષ હોય હોત, બધું મોકાશે પણ માન નહીં મોકાય। જો માન આપશો તો તમને, તમારે અને અમારે મેળ પડશે, નહીં તો મેળ નહીં પડે। સદગુરુ સાથે અહીં મુશ્કેલી પડે છે અને એ અને સદગુરુ સાથે સોદો સહેલાઈથી થઈ શકે છે। અસદગુરુ કહે છે કે ઓહો, આ ગયા જમાનામાં તમે કેટલી સાધના કરીને આવ્યા છો, હવે આ જન્મમાં મોક્ષ મળશે આમ કહેવામાં શું જાય, મર્યા પછી જ્યાં જવાનું હશે ત્યાં જ જશે, કોણ જોવા જવાનું છે। પ્રત્યક્ષ સદગુરુ યોગમાં વર્તે દ્રષ્ટિ વિમુખ, પરસ્પર સાપેક્ષ વસ્તુ છે। સદગુરુની નજર પોતાના ઉપર ન પડવા દે અને પોતે ધરાઈને સદગુરુને જ જુએ। સંત દાદુનું મૃત્યુ થયું, તેનો શિષ્ય રજબ હતો, જેવું દાદુનું મૃત્યુ થયું કે રજબે પોતાની આંખો બંધ કરી દીધી। લોકોને થયું કે મૃત્યુનું દુઃખ લાગ્યું છે, પરંતુ 24-48 કલાક ગયા રજબે આંખો ન ખોલી। લોકોએ કહ્યું કે રજબ ગુરુદેવ તો ચલે ગયો, અબ આંખ તો ખોલી। રજબે કહ્યું કે જેને જોવા માટે આ આંખો હતી તે તો ધરતી ઉપર રહ્યા નહીં, હવે કોને જોવા આંખો ખોલું। સદગુરુ મળ્યા હોત અને આવી શ્રદ્ધા થઈ હોત તો તમારું કામ થઈ જાત। આવી શ્રદ્ધા અસદગુરુ પ્રત્યે કરી હશે, પણ સદગુરુ પ્રત્યે દ્રઢ શ્રદ્ધા કરી નહીં હોય। સદગુરુ પાસે નુકસાન એક જ છે કે માન ખોવું પડે। તમે આશ્રમમાં આવ્યા છો અને અઠવાડિયું તમારી સાથે વાત ન કરું તો તમને થશે કે અહીં રહીને શું કરવું છે, બીજા ગુરુ શોધી લઈશું, અહીં ન અહીં જ થોડી છાપ મારી છે।
આ ભૂલ સમજી લો, જીવે ક્યાં ભૂલ કરી છે, મોક્ષ નથી, પંચમ કાળ કઠિન છે, જ્ઞાની પુરુષ નથી, સાધના થઈ શકતી નથી। આવો નેગેટિવ એપ્રોચ મૂકી દો, તમે બીજી સાઈડ તો જુઓ, સાતમા ગુણસ્થાન સુધીની યાત્રા થઈ શકે છે, પણ તમે બળ વાપરો તો ને, દર્શન મોહને તો હટાવો, અનંતાનું બંધીનો ક્ષયોપશમ તો કરો, ગ્રંથિભેદ અને અપૂર્વકરણ તો કરો। એક વખત નિર્વિકલ્પ થઈને અંતર્મુહૂર્ત આત્માનો વૃત્તિઓ ઉપર કાબૂ તો મેળવો, તમે આટલું પણ કરવું નથી, નકારાત્મક અભિગમ જ રાખવો છે। શ્રી પદ્માનંદજી આચાર્ય એમ કહે છે કે અમે જે આત્માની વાત કરીએ છીએ તો તમારી વાત છે, બીજાની વાત કરતા નથી, આત્માનું વર્ણન કર્યું તે તમારું વર્ણન છે. હે જીવ, એક વખત આનંદમાં આવીને, ઉલ્લાસમાં આવીને હું આત્મા છું એમ તો કહે, શેર બજારમાં ભાવ વધ્યા હશે તો નાચ્યા હશો જ, પરંતુ સદગુરુ એમ કહે કે અમે તારા વૈભવની વાત કરીએ છીએ, આત્માની વાતો કરીએ છીએ, તું સાંભળીને ઉલ્લાસમાં આનંદમાં તો આવ, તું પ્રસન્ન તો થા. અને એક વખત કહે કે હું આત્મા છું, આત્મા મારો નિજ વૈભવ છે, આ નાનકડી કડી યાદ રાખજો. અહી કથમપી મૃત્વા આત્મ કૌતવ અલિસમ. અરે મૃત્યુની કિંમત ચૂકવીને આત્માને પ્રાપ્ત કરવા તૈયાર થા. આવી તૈયારી જે કરે તેને આત્મા મળ્યા વગર રહે નહીં. જીવે ભૂલ કરી છે ત્યાં મંદિરમાં જાય તો પણ ટ્રસ્ટી તરીકે, એમાં બહુ મજા આવે. હું ટ્રસ્ટી છું ખબર છે, પૂજારીને ખખડાવી નાખે, અભિષેક માટે પાણી તૈયાર નથી, ફૂલ તૈયાર નથી, તને ખબર નથી કે હું પૂજા માટે રોજ 9 વાગે આવું છું. એ ભગવાનના મંદિરમાં ભક્ત તરીકે નહીં પણ ટ્રસ્ટી તરીકે ગયો. આ જીવ જ્યાં ગયો ત્યાં પોતાનું માન લઈને ગયો.
એક વખત આ માન મૂકો તો બધું મૂકાશે. તમે કહેશો કે અમે ઝેર પીવા તૈયાર છીએ, પણ આ માન મૂકવું ઘણું કઠિન છે. ગોપીઓએ માન મૂક્યું તો કૃષ્ણ મળે, પુણ્યાએ માન મૂક્યું અને ભગવાન મહાવીર મળે. જેને માન મૂક્યું તે સદગુરુના ચરણોમાં ગયા. સદગુરુના ચરણોમાં માન મૂકશો તો જીવનમાં આત્માના અનુભવની ઘટના ઘટશે. સાચા સદગુરુ મળ્યા હોય છતાં તેના તરફ લક્ષ ન આપે એટલે ટાળે, ને બીજે વિશેષ લક્ષ આપે એટલે જ્યાં માન પોષાતું હોય ત્યાં જાય.
લોકશાહી, સમાજશાહી, રાજાશાહી, જે કરતા મોટી ટોળાશાહી, ટોળું તમને ક્યાંય ન જવા દે. આ ટોળાશાહી માટે પરમ કૃપાળુ દેવે બહુ મજાનો શબ્દ વાપર્યો, એ શબ્દ છે લોકશબ્દ. આને ઉપનિષદમાં લોકેશન અને જૈન પરામાં લોકસંજ્ઞા કહી. ટોળામાં જવું આપણને ગમે છે. કોઈ જ્ઞાની પુરુષ હોય કે અષ્ટાવક્ર હોય, ત્યાં કોઈ જનક વિદેહી હોય, વિશિષ્ટ બેઠા હોય, ત્યાં એક રામ અને એક જ માણસ હોય, ત્યાં આપણને જવું ન ગમે. ટોળું હોય તો બરાબર, આટલા બધા લોકો કંઈ ખોટા હોય એટલા છે તે બરાબર નથી. તમે સત્યને જોવા તૈયાર નથી, ટોળાને જોવા તૈયાર નથી. મને મહત્વ આપો તેના ઉપર આધાર, લોકો શું કહે તેનો પણ ડર હોય ને. માન પોસાય ત્યાં જાય અને ત્યાં પોતાની શ્રદ્ધા વધારે દ્રઢ કરે, બધા કીમતી છે. ભગવાન મહાવીરે કહ્યું છે,
પ્રવચન ક્રમાંક 26 અને ગાથા ક્રમાંક 26. આ ગાથા ફરી વાર આવી, ગાથા જરા બોલીએ એટલે જરા આપણને યાદ આવશે. 2-3 દિવસ જાય ને એટલે પાછું બધું ભૂલાઈ જાય. બોલો. પ્રત્યક્ષ સદગુરુ યોગમાં વર્તે દ્રષ્ટિ વિમો, અસદગુરુને દ્રઢ કરે નિજ માનાર્થે. એટલી બધી મહત્વની ગાથા હોવાને કારણે આ ગાથાનું વિવરણ આગળ આવી ગયું પ્રવચન ક્રમાંક 25માં, 24માં, છતાં પછી 27મી લીધી અને પાછી ફરી 26નું યાદ કરવા માટે પરમ કૃપાળુ દેવે આ ગાથા મુનિશ્રીએ આ ગાથાને ફરી વિવરણમાં લીધી કે બહુ લક્ષ્ય કરવા જેવું છે. લક્ષ્ય કરવા જેવું છે એટલા માટે કે સતનો માર્ગ હંમેશા ખુલ્લો છે, પરમાર્થનો માર્ગ હંમેશા ખુલ્લો છે, છતાં જીવ કાળનું બહાનું કાઢે, સત્પુરુષનું બહાનું કાઢે, સદગુરુનું બહાનું કાઢે અને એમ માને કે અમને પરમાર્થનો યોગ ભાસતો નથી, એમ માની અને જીવ અધર્મના માર્ગે ચાલ્યો જાય. જાણી એને સદગુરુ મળે તો શું, મહાવીર આવે તો તું દીક્ષા લે, અત્યારે એ કંઈ કરવું નથી. એને બહાનાબાજી કારણો એની અંદર રહેવું છે અને એની અંદર પાછો પોતાનો જે એક દુર્ગુણ છે એ કાઢવો નથી. મોક્ષ માર્ગમાં સૌથી વધારે નડતર રૂપ હોય તો પોતાનું માન છે, માન કસાય છે. માન ન હોત તો મોક્ષ અહીં જ હોત. આટલી મહત્તા માનની આપી છે. અને હવે કહે છે કે જગતમાં કોઈ કાળ એવો નથી કે જ્યાં સદગુરુ ન હોય. સતી વગરનો, સત્પુરુષ વગર, જ્ઞાની વગરની ધરતી ન હોય. જેમ મોક્ષ માર્ગ શાશ્વત છે તો મોક્ષ માર્ગને ચલાવનારે શાશ્વત છે, પરંતુ મોક્ષ માર્ગને ચલાવનાર નથી એટલે મોક્ષ માર્ગ પણ નથી. આવી નેગેટિવ એપ્રોચ, એટલે નકારાત્મક માન્યતા એટલી બધી આ કાળમાં દ્રઢ કરી ગઈ છે કે આ કોઈ નથી એટલે પોતે એ બહાનું લઈને પોતાનો જે મોટામાં મોટો દોષ છે માન કસાય એને પોષે છે. ખ્યાલ આવે છે કે સૌથી વધારે પોતાનું જે માન કસાય, જો જ્ઞાની પુરુષ છે તો હળવા થઈ જાય, સત્પુરુષ હોય તો આપણો માન કસાય ટકે નહીં, પણ કોઈ નથી એટલે પછી તો કંઈ કહેવાનું રહ્યું નહીં. કોઈ નથી એટલે હું જ છું, સીધો હિસાબી છે કે કોઈ નથી, કોઈ નથી, કોઈ કામ કરતું નથી, કોઈ કરવા વાળું નથી, કોઈને કંઈ પડી નથી, કહેવાનું શું છે બાનો કે હું છું ને, બધું હું કરું છું. આ હું પણ આ માન કસાય એટલો ભયંકર છે કે એને પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ હોય તો પણ એને રોકે, એની પાસે સન્મુખ જવા ન દે. એટલે કહ્યું છે કે પ્રત્યક્ષ સદગુરુ યોગમાં ભૂલ કઈ થઈ છે તો વર્તી દ્રષ્ટિ વિમુખ. સદગુરુની દ્રષ્ટિ પોતા ઉપર પડવા ન દે, અથવા તો પોતે સદગુરુની દ્રષ્ટિ સમક્ષ જાય નહીં, પોતે ના જાય. સદગુરુનો બોધ સાંભળે, વચનો સાંભળે ક્યાંક, તો પણ પોતાનો દુરાગ્રહ છેદે નહીં, એટલે એ બોધને બહુ મર્યાદિત કરી નાખે કે ઠીક છે આ બધું તો હવે હું જાણું છું, મને ખ્યાલ છે આ બધો. એને પરમાર્થ આપ્યો સદગુરુએ, અતિન્દ્રિય સૃષ્ટિનો અણસાર આપ્યો, પણ આ જીવ પોતે દુરાગ્રહ છેદવા તૈયાર નથી. મહત્વ કોને આપ્યું એને? સદગુરુની હાજરીમાં મહત્વ કોને આપ્યું? પોતાના આગ્રહને, મતને, માનને એને મહત્વ આપ્યું, એટલે એ હિતકારી વાણી ગ્રહણ કરતો નથી અને આ જીવ વિમુખ દ્રષ્ટિ રાખીને ફરે છે. સેના માટે ફરે છે, કયા ઉદ્દેશથી? તો કે પોતાના માન કસાઈને મજબૂત કરવા માટે થઈ અને એ અસદગુરુને દ્રઢ કરે છે. અસદગુરુ જો કોઈ હોય જે એને માન પોષે છે, એના મતને પોષે છે, એવો જો કોઈ હોય તો એનું નામ છે અસદગુરુ. અને અહીંયા વાત મૂકી છે કે નિજ માનાર્થે મુખ્ય, માત્ર પોતાનું માન અને અભિમાન પોષવાની વાત ચાલે છે. સદગુરુ એનું નામ કે જ્યાં માન ન પોષે તો ત્યાં પોતે ન જાય અને પોતાનો અહંકાર પુષ્ટ થાય એવું પાત્ર આ જીવ શોધી કાઢે છે અને એ પાત્ર છે અસદગુરુ. એ ગોતી કાઢે કે ક્યાં જાય. અને અસદગુરુ શું કરે, તમે તો ઘણા પુણ્યશાળી છો, ઘણા ભાગશાળી છો, કેવો તમારો પુણ્યોદય છે, કેવું તમારા બાપદાદાએ કર્યું છે, કેવું તમે કરી રહ્યા છો, તમે કેટલું સરસ બધું આ કરી રહ્યા છો, તમારે હવે સંસારમાં લાંબુ રહેવાનું નથી. આવું બધું બનાવી અને પછી આવી આ કાળમાં છઠ્ઠે સાતમે જાય છે, તમે તો યાત્રા કરી શકો પણ અનુભૂતિ ન થાય એવી વાતો કરીને કે પહેલાં તો તું એટલે તું જા પહેલા મોક્ષના. પોતે અસદગુરુ કહે છે કે તું અહીંયા આવી જા. હવે એટલું સરસ વાત મૂકે છે અહીંયા કે કદાચ એ જીવ મોક્ષે ન જાય તો અસદગુરુને શું મરશે, જાશે નરકમાં, જ્યાં જવું અહીંયા જશે. આપણે ક્યાં કોઈ પછી પૂછવાનું હતું, કોઈ મળે જ પછી, કોઈ સદગુરુનો ભેટો પછી થાય પછી પૂછે કે તમે શું કહેતા હતા, એ વસ્તુ શક્ય નથી. એટલે આણે પેલું સીધું કામ કર્યું. જ્ઞાની પુરુષ કહે છે કે ભાઈ એ બધી વસ્તુ પછી પેલા તું અહીંયા આવતો ખરો, તારું માન મૂકીને આવ, તારો મત મૂકીને આવ, તારો આગ્રહ મૂકીને આવ. જ્યારે સદગુરુ પાસે જવું છે ત્યારે મત, માન અને આગ્રહ આ ત્રણ ન જોઈએ. અનુભવ કરવો આપણે, અનુભવ કરવો કે આનાથી મને લાભ છે કે નહીં. તું પહેલે પહેલા આવ અહીંયા, અને અહીંયા પહેલું ગુણસ્થાનક શેનું છે, મિથ્યાત્વ. પહેલું ગુણસ્થાનક મિથ્યાત્વ, પણ એ ગુણસ્થાનક છે, દોષ સ્થાનક નથી. શું કામ એ ગુણ સ્થાનક છે, દોષ સ્થાનક નથી. પહેલું એ આત્માનું લક્ષ્ય એને થયું છે. ગુણ હંમેશા આત્માને હોય અને દેહને દોષ હોય, તો એને લક્ષ્ય આત્માનો થયો છે. એટલે જે જીવને ગાઢ મિથ્યાત્વ હોય કે સંસાર જ ભવાભી નંદી, સંસારના સુખ ભોગ એ જ સાચું, સંસારના પદાર્થોનું સુખ એ જ સાચું, અને એ જ સાર્થકતા જીવની કે બસ આપણે પદ, પદવી, પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિ, કુટુંબ, ધંધો ધાપો, ધન, સમૃદ્ધિ, સંપત્તિ આ મેળવવું એ જ જીવનનું લક્ષ્ય, અને એમાં મળે એમાં જ આપણી કામયાબી. આ બધા લક્ષણો છે એના દેહલક્ષી દક્ષી. આવા દેહાર્થીને કોઈ ગુણસ્થાનક હોય નહીં. ગુણસ્થાનક એ કહ્યું છે કે આવા સંસારના ભયંકર મિથ્યાત્વમાંથી જેનું મિથ્યાત્વ મોડું પડ્યું છે, આછું થયું છે, પાતળું પડ્યું છે, એવા જીવો મોક્ષ માર્ગની શોધમાં નીકળ્યા છે. એ શોધમાં નીકળ્યા છે એટલે એની કંઈક દ્રષ્ટિ ખુલે છે. એની ચાર દ્રષ્ટિ, એક જ ગુણસ્થાનક મિથ્યાત્વનું એની ચાર દ્રષ્ટિ કીધી છે યશોવીજીજી મહારાજે. આઠ દ્રષ્ટિની સજ્જાઈની રચના કરી છે, પણ પહેલી ચાર દ્રષ્ટિ તો એક જ ગુણસ્થાનક માટે છે, અને બીજી ચાર દ્રષ્ટિ બાકીના બધા ગુણસ્થાનક માટે, એટલે તેર ગુણસ્થાનક માટે. પણ ક્યાં સુધી નહીં, પાંચ છ સાત ને આઠ પરાદ્રષ્ટિ સુધીમાં કેવળ જ્ઞાન ને બધું આવી ગયું. તો એક જ દ્રષ્ટિ કીધી છે, કારણ કે એ દ્રષ્ટિની અંદર ચાર ભાગ બને પાડ્યા છે. કયા પાડ્યા છે? બલા અને દેવ. આ ચાર દ્રષ્ટિ છે, એમાં સૌથી પહેલી દ્રષ્ટિ મિથ્યાત્વી હોવા છતાં મિત્રા મોક્ષ પ્રત્યે અદ્વેષ, પછી અખેદ, અભય. ત્રણ ગુણો એનામાં પ્રગટે છે. અદ્વેષ, મોક્ષ પ્રત્યે અત્યાર સુધીનો દ્વેષ હતો એ ટળી ગયો. એને એમ થતું હતું કે મોક્ષની વાત છે બધી હંબક છે, સુખ આ પ્રત્યક્ષ છે, ભોગવી શકાય છે, આપણા હાથમાં છે, રોજબરોજનો વિષય છે. પૈસો વધારે હાથમાં આવે તો સુખ જ વધે છે ને, ભોગની સામગ્રી મળે છે તો સુખ જ વધે છે ને, એમાં ક્યાં દુઃખ હતું? પરિવાર વધે છે, સુખ વધે છે, લક્ષ્મી વધે છે, સુખ વધે છે, પદ વધે છે, સુખ વધે છે, અધિકાર વધે છે, સુખ વધે છે, સંપત્તિ વધે છે, સુખ વધે છે, પરિગ્રહ વધે છે, સુખ વધે છે. એને એમ થતું આ બધી જ્ઞાનીઓની વાતને કાંઈ મેળ પડતો નથી, આ બધી વાતો ખોટી છે, બકવાસ છે. ધર્મ એ બકવાસ છે, મોક્ષ એ બકવાસ છે, પરમાર્થની વાતો બધી બકવાસ છે. અત્યારે જિંદગીમાં આ બધો અવસર આવ્યો છે, આ ટાઈમ આવ્યો છે, આટલી બધી યુગ પલટાઈ ગયો છે, વિજ્ઞાનની શોધખોળ થઈ છે, અને પેલા માણસ પેલા કેટલો દુઃખી થતો હતો, આજે આટલી બધા સાધનો સામગ્રીઓ ભરપૂર છે, તો જીવન માણવાનો પ્રસંગ છે. પણ મિત્રા દ્રષ્ટિવાળાને એ દ્રષ્ટિ આવી ગઈ કે જે કંઈ છે એ શાશ્વત નથી, સુખ ખરું પણ આભાસી છે. કેવું છે? આભાસી, ટકતું નથી. સાધનમાંથી લીધેલું સુખ સાધનનો તરત બીજે સમયે નબળું પડે એટલે સુખ ચાલ્યું જાય છે, સુખ રહેતું નથી. આ વિનાશી સુખ છે, ક્ષણભંગુર સુખ છે, પરાધીન સુખ છે, સાધન ઉપર આધારિત સુખ છે. અને જરાક સંયોગો પલટાય તો માન પ્રસિદ્ધિનું સુખ એ કાચી મિનિટમાં ચાલ્યું જાય, જરાક સંયોગ પલટાય તો કુટુંબીજનનું સુખ એ વયું જાય. જે કાલ વાલા લાગતા હતા એ જ આખે આજે આખે આંખ વઢે સાથે રહી ન શકાય. આ બધું સુખ ઝાંઝવાનું જડ છે. એમ ખ્યાલ આવ્યો, આત્માનો લક્ષ થયો. ભલે મિથ્યાત્વી છે, હજી કશું એને કે આત્મજ્ઞાન થયું નથી, છે મિથ્યાત્વી, પણ લક્ષ આત્માનો થયો. અને અહીંયા એક વિચાર એને આવ્યો કે સુખનું સ્ત્રોત બીજો હોવો જોઈએ, સુખનો માર્ગ બીજો હોવો જોઈએ. આ જે છે સંસાર અને સંસારના ભોગ અને એની સામગ્રી, એ સુખનો માર્ગ નથી. સામાન્ય નિર્ણય એ જીવની અંદર જ્યારે આવે કે આ સુખનો રસ્તો નથી, સુખનો માર્ગ કોઈ ઓર છે, એનું મિથ્યાત્વ ગાઢ હતું એમાંથી આછું થયું, એની દિશા બદલાઈ ગઈ, એ 100% સંસારની અંદર ચાલતો હતો એની બદલે સંસારની અંદર એ હવે 50% ઢીલો પડી ગયો. આ બધા જ પુરુષાર્થ એના નબળા પડી ગયા કે આમાં કરવું શું, આ કરી કરીને દડી દડીને ઢાંકણીમાં છે આ બધું. આ તો આજે સારું લાગે છે ને કાલે અકારું થઈ જાય છે, આજના સ્નેહી કાલના દુશ્મન છે, આવું આપણે શું કરવાનું છે? આ પહેલી દ્રષ્ટિમાં આવ્યો, મિત્ર દ્રષ્ટિમાં. એને મોક્ષ પ્રત્યેનો દ્વેષ ઘટી ગયો, ધર્મ પ્રત્યેનો અભાવ દ્રષ્ટિ હતી એ ગઈ. આવી સરસ મજાની વાત યશો વિજયજી મહારાજે પહેલી દ્રષ્ટિમાં કીધી. અહીંયા મુનિશ્રી કહે છે કે તું પહેલે તો આવ, તું પહેલે આવ એટલે તને ખબર પડશે કે સુખનો માર્ગ કયો છે. અને અહીંયા સરસ કહ્યું છે કે 8 દ્રષ્ટિઓનો અભ્યાસ વારંવાર કરવા જેવો છે, એ થર્મોમીટર છે આત્મદશામાં પણ. એ થર્મોમીટર શેનું? તાવ માપવાનું. આત્મદશા, આત્માની કઈ દશા? મિથ્યાત્વ દશા માપવાનું સાધન છે કે મિથ્યાત્વ નબળું પડ્યું, ઓછું નબળું થયું, વધ્યું, શું થયું, એ સાધન છે. જીવ કેટલો મિથ્યાત્વમાં છે એને ખબર પડે, અને એમાંથી ગુણ જેટલા એને પ્રાપ્ત થાય એમ જેમ જેમ ગુણસ્થાન એ ચડતો જાય એમ એને એનો પારો મિથ્યાત્વ દ્રષ્ટિનો પારો બતાવે. આ થર્મોમીટર બતાવે કે તું હવે આત્માની અનુભૂતિ થઈ તો તું 5મે આવ્યો, આ પ્રકારના તારામાં પરિણામ થયા તો તું અહીંયા આવ્યો, ઉર્ધ્વીકરણ છે. જુઓ અહીંયા કહેશે કે પ્રત્યક્ષ સદગુરુ યોગમાં વર્તે દ્રષ્ટિ વિમુખ એ પરસ્પર સાપેક્ષ વસ્તુ છે, સદગુરુની નજર પોતાના ઉપર ન પડવા દે અને પોતે ધરાઈને સદગુરુ ન જુએ. આ બે વસ્તુ એની અંદર છે. વર્તે દ્રષ્ટિ વિમુખ, વર્તે દ્રષ્ટિ વિમુખમાં સદગુરુ અને પોતે આ બેની સામે છે. તો સદગુરુની દ્રષ્ટિ પોતા ઉપર ન પડવા દે, એ ભાગતો ફરે, સદગુરુથી ભાગતો ફરે, સામે ન આવે, મળવા ન જાય. મળવા ક્યાં જાય? અસદગુરુમાં. કેમ કે સદગુરુ કાંઈ એને માન આપે નહીં, એના અહંકારને પોષે નહીં, એના મત અને માન્યતાને પોષણ આપે નહીં. સદગુરુ તો જેવો પરમાર્થનો માર્ગ સર્વજ્ઞ પરમાત્માએ કહ્યો છે એવો જ કહ્યો, એવો જ કહે કે આને ગમે એવો કહે, એવું ન કહે. તો અહીંયા એક તો પોતે એને ન પડવા દે, બને ત્યાં સુધી આ સદગુરુ હોવા છતાં, આ પહેલી વાત, સદગુરુ હોવા છતાં. અને શાસ્ત્ર એમ કહે છે કે સદગુરુ વિના કોઈ કાળ આ ધરતી ઉપર આવ્યો નથી. તો કડી કાળ એટલે શું? સદગુરુ છે, સત્પુરુષ છે, જીવ એની સન્મુખ થતો નથી, તો કાળ કેવો? કડી કાળ. અને સદગુરુ છે અને જીવ એની સન્મુખ થાય છે અને પંચમ કાળ છે, તો કાળ કયો? ચોથો. કોણે કહ્યું? જેશો વિજયજીએ. કયા પદમાં કહ્યું? મલી જીણેશ્વર મુજને આરો સારો રે મુજ પાંચમો જહા તમ તું દર્શન દીઠ પંચમ કાળે રે તુમે મેલા વળે રૂડો રાખ્યો રે રંગ ચોથો આવ્યો ફેરી ગણો. અરે પ્રભુ, મને તો આ કાળમાં તમે મળ્યા, તો મારા માટે તો એ સતયુગ જ છે. તો અહીંયા સદગુરુ હોવા છતાં પોતે એનાથી વિમુખ રહ્યો, એ સદગુરુની સન્મુખ ગયો નહીં, તો કાળનો દોષ ત્યાં ગણો. પણ જેણે પોતા ઉપર સદગુરુની દ્રષ્ટિ પડવા દીધી નહીં, એને તો પંચમ કાળ જ છે. એને ચોથો કાળ હોય તો શું ને બીજો કાળ હોય તો શું? તો એ પ્રકારનું અહીંયા ઉદાહરણ આપ્યું દાદુનું. દાદુએ શું કહ્યું કે જોવા જેવું જે હતું એ તો, એટલે હવે આંખ ખોલવી નથી. કહે છે કે આ ભૂલ ફરી સમજી લો, તમે આ કાળની બીજી બાબત તો જુઓ કે આ કાળમાં સાતમા ગુણસ્થાનક સુધીની યાત્રા થઈ શકે છે, પણ સરસ શું છે? દર્શન મોહને હટાવો એક, અને બીજું અનંતાનુબંધીનું ક્ષયોપશમ કરો. આ કસાય છે એનું સ્વરૂપ છે એક અનંતાનુબંધી છે. અપ્રત્યાખ્યાના વર્ણીય છે, પ્રત્યાખ્યાના વર્ણીય છે અને સંજ્વલન છે. બધું ન થાય તો અનંતાનુબંધી કસાય કરવાનું તો બંધ કરો. જે અનંતાનુબંધી એટલે જે કસાયનું ફળ સંસારને, સંસારમાં અનંત સંસાર સુધી જીવને રખડાવે એવા નિર્ધ્વંસ ભાવથી, એવા નિષ્ઠુર પરિણામથી, એવા માઠા ભાવથી કસાય કરવો, ક્રોધ કરવો અને તીવ્ર ક્રોધ કરવો, માઠો ક્રોધ કરવો, આ બધા અનંતાનુબંધી કસાય છે. કે આનું પરિણામ એટલું બધું નિર્ધ્વંસ આવે છે કે અનંત સંસાર સુધી એ જીવનો છેડો છૂટો થતો નથી. ક્રોધ છે તો ચંડ કોશિકનો ક્રોધ કેવો વધ્યો તો, એક સાધુના જીવનની અંદર રહેલો ક્રોધ તાપસના ભાવમાં કેવો થયો, તાપસના ભાવમાંથી ચંડ કોશિકના ભાવમાં કેવો થયો, વધતો વધતો આ ક્રોધ આખા જગતની સૃષ્ટિને બાળવા તૈયાર થયો. એ જ્યાં દ્રષ્ટિ નાખી ત્યાં ઉડતા પક્ષીઓ પણ નીચે પડીને મરી જાય, પશુઓ ચરતા હોય એ પશુઓ પણ તરફડીને મૃત્યુ પામે, અને કોઈ મનુષ્ય તો એના શાસનમાં એની હદમાં આવી ન શકે, આટલો ક્રોધ. આ જીવની એટલી ગતિ થવા માંડી હતી. હતો સાધુ જીવ અને ભગવાન મહાવીરનો એને યોગ થયો. એણે પોતાની દ્રષ્ટિ સન્મુખ કરી, ભગવાનની દ્રષ્ટિ પોતા ઉપર પડવા દીધી. આ લાભ થયો. જો ભાગી ગયો હતો, એણે ભગવાનને દંશ માર્યો અને એ દંશની અસર થઈ નહીં. એને એમ થયું કે આ દ્રષ્ટિથી માણસો મરી જાય અને આ પ્રત્યક્ષ દંશ મારું છું તો એને કઈ અસર થતી નથી, તો ભાગી જાત, દરમાં પોતાના દરમાં પેસી જાત. પણ એને એક સંસ્કાર એનો જાયગો ગમે તે થયો, એને પોતાનું અહમ મૂકીને એને ભગવાનની સામે ઉભો રહ્યો, પોતા ઉપર એને દ્રષ્ટિ પડવા. ભગવાનની દ્રષ્ટિ પડી તો શું થયું? દ્રષ્ટિથી દ્રષ્ટિ મળી તો આવા વિતરાગ સર્વજ્ઞ પરમાત્માની દ્રષ્ટિ મળી તો એની અંદર રહેલો જે ક્રોધનો કસાય હતો, જે અનંતાનુબંધી હતો, એ શમી ગયો, શાંત થયો. એ સમતા રસને પામ્યો, એ સંભાવને પામ્યો, એ મૌન થઈને બેસી ગયો. એક કસાય ગમે તેટલો તીવ્ર હોય, પરંતુ સત્પુરુષની દ્રષ્ટિ આપણે જો આપણા ઉપર પડવા દઈએ, સત્પુરુષની દ્રષ્ટિ આપણે આપણા ઉપર પડવા દઈએ તો કહે છે કે ગમે તેવો કસાય હોય, એ કસાયની સામે સત્પુરુષનું યોગ બળ છે. યોગ બળ એવું છે કે જગતનું કલ્યાણ કરો. કૃપાળુ દેવે સાદી ભાષામાં મૂક્યું કે સત્પુરુષોનું યોગ બળ જગત. હવે યોગ બળ એટલે મન વચનને કાયા, મન વચનને કાયા એટલે એમાં શરીરની અંદર કાયામાં એની ઇન્દ્રિયોમાં એની દ્રષ્ટિ છે. સત્પુરુષનું વચન છે, જીભ છે. તમે જરાક એને તમારા ઉપર પડવા દો, એનો પ્રભાવ, એનું યોગ બળને રોકો નહીં. જેમ સૂર્ય પ્રકાશે છે અંધકાર દૂર થાય, પણ તરત જ આપણે બારણું બંધ કરીએ, બારી બંધ કરીએ, શું થાય? સૂર્યનો પ્રકાશ પ્રકાશિત છે, પ્રભાવિત છે, પણ આપણા ઘરમાં આવી શકતો નથી, કારણ કે આપણે એ પ્રકાશને રોકીએ છીએ, આપણે પ્રકાશની સન્મુખ થતા નથી. એવી રીતે અહીંયા બને છે કે સત્પુરુષની દ્રષ્ટિ પોતા ઉપર જીવ પડવા દેતો નથી, ભાગે છે. એને થાય છે કે આ મારા મત, મારા માન અને મારા આગ્રહને આ મહત્વ આપશે નહીં, અને એને એ ભાવના જ્યાં સુધી છે ત્યાં સુધી એ ગોતશે. એને ધાર્મિક કેવડાવવું છે તો એ કોને ગોતી લેશે? અસત્ગુરુ. બસ અહીંયા સરસ વાત કરી છે અને એની માન મૂકવાની એક મુનિશ્રીએ સરસ શબ્દ પ્રયોગ આપ્યો કે ભાઈ લોકશાહી, સમાજશાહી, રાજાશાહી આ બધા કરતા મોટું શું છે? ટોળાશાહી. અને આ જીવને શું ગમે? ટોળું ગમે. બધા ખુશામત ત્યાં ભેગા થયા હોય તો આ વાવ બધા જેટલા બધા બાકીનાને કાઢે, અને આ ખુશામત્યાનો પાર નથી બધા, આ બધા એવા જ ભેગા થયા હોય, એને ટોળાશાહી બહુ ગમે. જો આ એક લક્ષણ છે, આવો જે જીવ છે એને ટોળાશાહી ગમે અને ટોળું વાવવા કર્યા કરે. કઈ પણ ના સાહેબ, રાજાની આસપાસ ખુશામત્યાનું ટોળું હોય તો શું કરે? રાજા કે રીંગણાનું શાક બહુ સરસ. અરે હા સાહેબ, રીંગણા જેવું તો કઈ થાય, એ તો મુગટ કહેવાય, આમ છે તેમ છે. બીજે દી રાજા કે આ રીંગણાનું ઠેકાણા વિનાનું છે, ગરમી હોય. હા સાહેબ, રીંગણામાં કઈ તાકાત? રાજા સમજી ગયું, એટલે કાલ તું કહેતો હતો ને કે રીંગણું શ્રેષ્ઠ છે, ને આજ કાં બોલે આવું? તો કે સાહેબ, હું રીંગણાનો નોકર છું કે તમારો છું? આવા ભેગા થયા સ્વત્વહીન લોકો, પોતાનું કોઈ સ્વાભિમાન જેનામાં ન હોય એવા ખુશામતિયા ભેગા થાય, એ જ રાજા આગળ ટકે અને એ જ ખોટા માણસ આગળ ટકે. એનું આવું માન પોસાતું હોય, આ એનું માન પોસે. અહો રૂપમ અહો ધ્વનિ, પેલું હતું ને અહો રૂપમ અહો ધ્વનિ. શું થયું? ઊંટ અને ગધેડો ભેગા થયા, બે ની ભાઈબંધી થઈ ગઈ. તમે કેવા? ગધડો ઊંટ ના, વખાણ કરે કે શું તમારું શરીર કેવું રૂપ, તમારી કેવી ઊંચાઈ, તમારી ચાલ કેટલી જબરી, આ છે તે છે. હું તે કીધું કે હવે આના વખાણ કેવી રીતે કરવા, તો કે શું તમારો અવાજ શું સ્વર છે, આવો તો ગંધર્વનો પણ ન હોય. અહો રૂપમ, શાસ્ત્રમાં તો ઘણી કથાઓ આવે આ જીવને સમજાવવા માટે. આપણે ત્યાં પંચતંત્રની વાર્તાઓ આવે, એ પંચતંત્રની વાર્તાઓ છે પશુઓની, પક્ષીઓની. પણ બોધ કોણ લે પશુઓ માટે? બોધ હોય પશુઓ શું ગ્રહણ કરે? આ વાર્તા વાંચી કે કોઈ પશુ વાંચવાની છે? કોઈ પશુના હાથમાં એ વાર્તા આવે, પુસ્તક ચાલી જશે, બીજું શું કરશે? પણ મનુષ્યના હાથમાં આવશે તો એ વાર્તા વાંચશે, અને જો એ વિચારે તો મૂર્ખ માણસને ડાયો કરવા માટે આ પશુ સૃષ્ટિની, પક્ષી સૃષ્ટિની વાર્તાઓ છે. એની અંદર આવી બધી વાર્તાઓ, જો તું તારા ઉપર સત્પુરુષની નજર પડવા દે તો તારું ગુણ પ્રગટે. સરસ મજાનું કહે છે કે ભાઈ, તું જરાય આ બધા લોકો ખોટા ન હોય એટલે એ રીતે ટોળાને જોવા તૈયાર છો, પણ પોતાને જોવા તૈયાર નથી. વાત સરસ મૂકી છે. અને પછી કહે છે કે માન જો બીજે જાય એનું કારણ માન પોસાય તો ત્યાં જાય અને પોતાની શ્રદ્ધા વધારે છે. અહીંયા ભગવાનની, મહાવીરની વાત આવે છે. અહીંયાથી આપણે આગળ ચાલીએ, નવું તત્વ આવે છે શ્રદ્ધા. ચાલો જેને લેવાનું છે.
ગુરુ લોભી શિષ્ય લાલચુ દોનો ખેલે દા. શ્રદ્ધા કિંમતી ચીજ છે. ભગવાન મહાવીરે કહ્યું છે કે આ મનુષ્ય મળવું દુર્લભ છે અને શ્રદ્ધા પ્રાપ્ત થવી તેથી પણ દુર્લભ છે. શ્રદ્ધા તો મુખ્ય દ્વાર છે. એ શ્રદ્ધાની મૂડી જેના ચરણોમાં અર્પણ થવી જોઈએ તેના ચરણોમાં અર્પણ ન કરતા, જ્યાં ન કરવી જોઈએ ત્યાં અર્પણ કરી છે. અસત્ગુરુમાં શ્રદ્ધા કરી તેને મજબૂત કરે છે અને અસદગુરુ શિષ્યને મજબૂત કરે છે. ગુરુ લોભી શિષ્ય લાલચુ દોનો ખેલે દાવ, તરે નહીં તારે નહીં જૈસી પથ્થર નાવ. આ મોટો ખેલ દુનિયામાં ચાલે છે. આ ખેલમાંથી બહાર નીકળવું અને કોઈ જ્ઞાનીના ચરણ પકડવા, તેમના ચરણે શ્રદ્ધાનું ફૂલ અર્પણ કરવું, એ કઠિનમાં કઠિન વાત છે. એક વખત આવું શ્રદ્ધાનું ફૂલ સદગુરુના ચરણે અર્પણ કરશો તો મોક્ષ માંગવાની જરૂર નહીં રહે, મોક્ષ હથેળીમાં હશે. આ જીવ થોડી થોડી ભૂલ જીવ ક્યાં કરે છે તેનું વર્ણન થાય છે. તમે તો આખી આત્મસ્થિતિ મોઢે કરી છે. ક્યાં ક્યાં જીવની ભૂલ થઈ, એને સદગુરુ ને અસદગુરુમાં કેવી ભૂલ કરી, તીર્થનું સ્વરૂપ સમજવામાં કેવી ભૂલ કરી તે વાત થઈ. હવે શાસ્ત્ર સમજવામાં કેવી ભૂલ કરો છો તેની વાત છે. તમે અમુક શાસ્ત્ર અથવા આત્મસ્થિતિ વાંચતા ખોટો અર્થ કરો તો શાસ્ત્ર કહેશે નહીં ભાઈ તું ખોટો અર્થ કરે છે. શાસ્ત્ર બોલતા હોત તો ઘણું સારું થાત, પણ શાસ્ત્ર બોલાતું નથી અને જે બોલે છે તેની વાત આપણે સાંભળવી નથી. ક્યાંથી મેળ પડે?
શાસ્ત્રોમાં તમામ પ્રકારનું વર્ણન આવે, પરંતુ શાસ્ત્રોનો હેતુ તો જીવન નિર્માણ કરવા માટે છે. પરમ કૃપાળુ દેવે કહ્યું છે કે શાસ્ત્ર સર્વ કહ્યા વિશે જીવ કરવા નિર્મળો. બધા જ શાસ્ત્રો જીવને નિર્મળ કરવા માટે છે. આ શાસ્ત્રોમાં દેવગતિ નરકગતિની વાતો આવે, લવણ સમુદ્ર અને મેરુ પર્વતની વાત આવે, દેવગતિના ભાંગા અને નરકના પ્રતરની વાત પણ આવે. આપણે આ બહાર જ અટકાવી રહ્યા આપણને આ બહારમાં જ અટકાવી રહ્યા છીએ. ફક્ત એટલા માટે શાસ્ત્રો નથી, એ તો આનુષંગિક વર્ણન છે. શાસ્ત્રો તો પોતાની જાતને ઓળખવા માટે છે. 27મી ગાથામાં તેનું વર્ણન છે. 28મી ગાથામાં આપની આખી સાધનાની પાયામાંથી ક્યાં ભૂલ થાય છે તેની વાત આવશે. 19મી ગાથા આ જીવ નય દૃષ્ટિને કેવો ઉપયોગ કરે છે તેની વાત આવશે. અને 30મી ગાથામાં આ જીવ જ્ઞાન દશા પામતો નથી, સાધના છૂટી જાય છે અને બધેથી રખડે છે તેની વાત આવશે, અને પછી મુમુક્ષુની વાત પ્રારંભ થશે. દર્શન મોહનો પ્રબળ વેગ જેનામાં છે તે મતારથી, જેનો દર્શન મોહ મંદ અને મોળો પડ્યો છે તેનું જોર ઘટ્યું છે તે મુમુક્ષુ, અને દર્શન મોહનો ઉપશમ ક્ષયોક્ષમ અથવા ક્ષય થાય તે સમ્યક દ્રષ્ટિ. આત્મસિદ્ધિમાં મુમુક્ષુ શબ્દે પ્રવેશ કર્યા છે. આપની વર્તમાનમાં હાલત કેવી છે તે બતાવવા માટે પહેલા મતાર્થની વાત કરી, પછી આપણે કેવા થવું જોઈએ એ સમજવા મુમુક્ષુની વાત કરી, અને પછી આત્માના ષટપદ અને સમ્યક દર્શનની વાત કરી. સમ્યક દ્રષ્ટિ, મુમુક્ષુતા અને મતાર્થી ત્રણેયને સમજી લઈએ. મતાર્થી મટવું છે, મુમુક્ષુ થવું છે અને સમ્યક દ્રષ્ટિ થઈને મરવું છે. નક્કી છે થઈને મરવું છે તે નક્કી છે ને? એવી હામ કેળવો તે દોષ મૃત્યુ. તું ઉભો રહેજે, મારે સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે જીવવું છે. આ સહજ જીવનમાં જોઈએ. બહુ ધ્યાનથી અને પ્રેમથી વિચાર કરીને સાંભળશો, તમારો જાણેલો ખજાનો વચમાં લાવશો નહીં. કેટલાય શાસ્ત્રો ફટફટ ખાલી લઈ જાઓ. શાસ્ત્રમાં એક શબ્દ છે સુખ પાઠી. સુખ એટલે પોપટ. પોપટ રામ રામ બોલે છે, પણ પોપટને પૂછ્યું કે રામ કોણ છે તેની તેને ખબર છે? તેને ખબર નથી. આવાને સુખ પાઠી કહેવાય.
સમ્યક દર્શન શાસ્ત્રો વાંચવાથી નહીં થાય. શાસ્ત્રો જેને ઓળખવા માટે છે તેને ઓળખો. છાશમાંથી માખણ કાઢી પોતાની પાસે રાખવાનું અને બધાને છાશ આપવાની. એમ શબ્દો છાશ છે અને તત્વજ્ઞાન તે માખણ છે. એવું અમૃત જીવનમાં પ્રાપ્ત કરવું છે. આ ચારે ચાર ગાથાઓમાં અને 32 ગાથાઓ સુધીમાં અત્યંત મહત્વના સૂત્રો છે. જીવની સૂક્ષ્મ ભૂલો જેવી કે માન્યતાની ભૂલ, સમજણની, શ્રદ્ધાની અને સ્વીકારની ભૂલ, એનું વિશેષ વર્ણન કર્યા પછી કહે છે કે આ અમે મતાર્થીના લક્ષણો કહ્યા અને 33મી ગાથામાં ઉપસંહાર કરતી વખતે કહેશે કે અમે આ લક્ષણો મતાર્થ જાવા કાચ એટલે મતાર્થમાંથી મુક્ત થવા માટે કહ્યા અને હવે અમે આત્માર્થીના લક્ષણો કહીશું. બે જ પાત્રો છે, મતાર્થી અને આત્માર્થી. આખું જગત બે ખાનામાં છે. તમે કયા ખાનામાં છો તે તમે જાણો. મતાર્થીના ખાનામાંથી નીકળી આત્માર્થીના ખાનામાં આવી જાઓ તો પછી ષટપદનો બોધ થશે. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. આ શબ્દો કે સૂત્રો નથી, પરંતુ સમ્યક દર્શનના 6 સ્થાનકો છે. સંકિતને રહેવાના સ્થાનકો છે. સંકિતને તપાસવું હોય, શોધવું હોય તો આ 6 સ્થાનકોમાં શોધવું. કોણ શોધશે? આત્માર્થી શોધશે ક્યારે? આત્માર્થી શોધશે ક્યારે? તો મતાર્થી મટશે ત્યારે. ક્યારે મટશે? તો મતાર્થી કેવો હોય તે જાણીને મતાર્થી પણ ટાળી આત્માર્થી બને ત્યારે. ષટ સ્થાનકમાં આત્માર્થ શોધીએ અને એક વખત આત્માનું અમૃતપાન જીવનમાં કરી લઈએ.
અહીંયા આ ગાથા 26 એ જે ફરી પુનરુક્તિ કરી હતી એ વિચારને અહીંયા વિરામ આપે છે. 26મી ગાથા 2 પ્રવચનમાં આવે છે, અહીંયા પૂરું થાય છે. વાત એના સમાપનની અંદર મુનિશ્રી મૂકે છે કે વાત શ્રદ્ધાની છે. પોતાની શ્રદ્ધા, એની શ્રદ્ધાની એ કિંમત છે. ભગવાન મહાવીરે એના શાસનમાં શ્રદ્ધાની વાત મૂકી છે. જીવ પાસે બે તત્વ કાયામાં છે, એક હૃદય છે અને બીજું બુદ્ધિ છે. બુદ્ધિમાં એને કોન્ફિડન્સ વધે, ખૂબ પ્રકારનું એનું જેને કહીએ કે વિશ્વાસ વધે. પણ એ વિશ્વાસ ક્યારે ચલિત થાય, એ વિશ્વાસ ક્યારે તૂટી જાય એ ખબર ન પડે. કેમ કે વિશ્વાસ હંમેશા બુદ્ધિ અને બુદ્ધિને મદદરૂપ થનાર એ પરિબળો હોય એના આધાર ઉપર બંધાયો હોય. શ્રદ્ધા છે એને કારણ હોતું નથી, હૃદયની અંદર શ્રદ્ધા બંધાય છે. અને એ શ્રદ્ધા જો પાકી બંધાઈ જાય તો એ આસ્થાનું સ્વરૂપ થાય છે, આસ્થા જેને આપણે કહીએ. મનુષ્યને એની પાસેની આ એક વિશેષ ઉપલબ્ધિ છે, એની પાસે આ આસ્થા શ્રદ્ધા, કે કદાચ વિશ્વાસથી કોઈ વાત ગળે ઉતરે ન ઉતરે, ક્યારેક તર્કમાં બેસે ન બેસે, પણ એ શ્રદ્ધાના બળે સંસાર તરી જાય. એ શ્રદ્ધાના બળે પોતાની સાધના ચાલુ રાખે, ક્યારેક એની પોતાનું માન જળવાય ન જળવાય, પોતાનો મત રહે ન રહે, પોતાનો આગ્રહ સચવાય ન સચવાય, વિશ્વાસ વાળો હલી જાય, બુદ્ધિ વાળો ભાગી જાય, તોફાને ચડે, વિપ્લવ વિકલ્પમાં ચડે જાય. બુદ્ધિનું કામ સંકલ્પ અને વિકલ્પ આપવાનું છે, શ્રદ્ધાનું કામ સ્થિરતા આપવાનું છે. પરમાર્થ માર્ગની અંદર જેટલું મહત્વ સ્થિરતાનું છે, ત્યારે બુદ્ધિની અંદર એ સ્થિરતા રહેશે, વિચલિત થશે, સંકલ્પ વિકલ્પમાં રહેશે. બુદ્ધિનો વ્યાપાર એ સંકલ્પ વિકલ્પનો વેપાર છે. જ્યાં સુધી જીવ બુદ્ધિના સ્તર ઉપર રહીને સાધના કરવાનો પ્રયત્ન કરશે, ત્યાં સુધી એ સંદેહમાં હશે કે આથી વધુ સારું કંઈ હશે, આથી વધારે કંઈક બીજે હશે, અને એવું હોય તો એ ભાગશે, એ દોડશે, એની સાધનાની સ્થિરતા તૂટી જશે. શ્રદ્ધાની અંદર રહેલો જીવને એક વખત જેને શ્રદ્ધા થઈ કે આજ મારા સત્પુરુષ છે, આજ મારો એનો બોધ છે, એ જ મારો તારક તત્વ છે, મારે જો આ પચાવવું છે તો પછી એ બીજે વિકલ્પમાં નહીં પડે. કારણ કે સત તો અનેક રૂપે હોય છે, હશે ક્યાંક બીજા રૂપે હશે, પણ મારી પાસે છે એ સત જ છે, તો મારે કઈ સતને છોડવાની જરૂર નથી. જેમ એમ કહે કે બધી જગ્યાએ સત્પુરુષોએ માર્ગ એક જ કહ્યો છે, તો બીજે હું સાંભળવા જઈશ તો એ જ હશે, બીજું શું હોય. તો મને મળ્યો છે એ સાચો માર્ગ ખરો કે નહીં? શ્રદ્ધા અહીંયા દ્રઢ કરાવે કે ભાઈ બધા દર્શનોમાં, બધા ધર્મોની અંદર મુક્તિ શ્રેષ્ઠ કઈ છે? અને મુક્તિ જ છે, અપેક્ષાએ એ જ વાત છે. જો સાપેક્ષતાથી અનેકાંત દ્રષ્ટિથી જોવામાં આવે તો કોઈ ધર્મ બંધનની વાત કરતો નથી, કોઈ શાસ્ત્ર દુઃખની વાત કરતો નથી, અને બધા વાતો કરે છે સુખ એ સનાતન સુખ, શાશ્વત સુખ અને આત્માના સુખની જ વાત કરે છે, ભોગના સુખની વાત ક્યાંય છે નહીં. હવે શ્રદ્ધા વાળો છે એ પોતાની પાસે જે ઉપલબ્ધ છે, એક પુરુષ, એક વચન, તો એના ઉપર શ્રદ્ધા બાંધીને બેસે તો એનામાં સંદેહ ન આવે. કોઈ એમ કે અહીંયા આમ છે ને આ છે ને આ બધું છે, એ દોડાદોડી કરે, એ પોતાની સાધનામાં સ્થિર જ હોય, એની સાધનામાંથી એ ચલિત ન થાય. શું કામ ન થાય? એને શ્રદ્ધા એ છે કે મોક્ષનો માર્ગ એક જ છે, કહેનારા અનેક હોય તો પણ માર્ગ એક જ છે, કહેવાની પદ્ધતિ અનેક હોય તો પણ માર્ગ અનેક જ છે, આચારના ભાંગા જુદા જુદા હોય તો પણ લક્ષ્ય એક જ છે. આવી જેને શ્રદ્ધા છે, ઓલો વિશ્વાસ વાળો એમ કે હા આનાથી થાય ને ઓલાથી કદાચ ન થાય, તો આનાથી આ કપડાં પહેરવાથી મોક્ષ થાય ને ઓલા કપડાથી ન થાય, જો વિશ્વાસ વાળો એમ કે હું દિગંબર નહીં થાવ ત્યાં સુધી મારો મોક્ષ નહીં થાય, તો ચલિત થઈ ગયો, તર્કબંધ થાય, બુદ્ધિબંધ થઈ જાય ને. એટલે જે કામ છે મનનું કામ છે, એટલે મન છે એ બુદ્ધિનું પેલું સ્ટેજ છે. એનો વ્યાપાર શું, એની ઓળખ શું, તો કે સંકલ્પ વિકલ્પ કરવા તે આનું કામ જ. આ પ્રાણી નથી કરી શકતો, તેરી ઇંચ નથી કરી શકતો, મનુષ્ય પાસે છે. પણ મનુષ્ય પાસે મન છે, ચંચળતા છે, સંકલ્પ વિકલ્પ કરે છે, પણ એ મનુષ્ય મનને બુદ્ધિમાં ફેરવે કે જેમાં એ પછી નિર્ણય લે કે શું સારું અને શું ખોટું, શું યોગ્ય અને શું અયોગ્ય. તો બુદ્ધિ નિર્ણય કરી શકે, એથી ઉપર ચડે ચિત્તમાં રહે, તો ચિત્ત ચૈતન્ય સાથે એકાગ્રતા કરે, ચિત્તની શુદ્ધિ થાય, ચિત્તમાંથી મલિનતા નીકળી જાય, તો એ ચિત્ત એકાગ્ર થઈ અને પાછું પ્રભુની સન્મુખ અથવા આત્માની સાથે એકરૂપ થઈ શકે છે. આ પ્રક્રિયા પશુ ન કરી શકે. આ તિરેન્દ્રના જીવોનું કામ નથી. આટલી જબરજસ્ત સાધન આપણી પાસે આપ્યું છે, એની સાથે આ હૃદય ચિત્ત અને હૃદય સ્થાન બંને એકરૂપ જ્યારે થઈ જાય, એટલે આપણને 17મી ગાથામાં કેટલું સરસ કીધું હતું કે સમકિત તેને ભાષીઓ કારણ ગણી પ્રત્યક્ષ, કે આ પુરુષ સાચા છે. હવે આ પુરુષ સિવાય બીજા ન હોય, ઘણા હોય, એનું કહે, એ જે કહે છે તે મને પ્રતીત થાય છે, તે જ પ્રમાણે આત્માનું સુખ છે અથવા આત્મા છે. તો આ બીજાએ પણ કીધું હશે. હવે શ્રદ્ધાવાળો ચલિત નથી થતો, પણ વિશ્વાસ વાળો છે, એમ કે ઓલાએ કઈક નવું કીધું હશે. હાલો ને નાનક ને વાંચીએ, હાલો ને કબીર માં જઈએ, હાલો ને કઈ ઓશો રજનીશ કઈ જુદું કહે છે. શૈલી બધે જુદી હશે, પણ તત્વની વિમુખતા બીજી હોઈ શકે નહીં. આ શ્રદ્ધા વાળો એમ કે ભાઈ બુદ્ધ હોય, મહાવીર હોય, મહાદેવ હોય, કૃષ્ણ હોય, એટલે સરસ. આવા આપણે આનંદ ગંજી જેવા કવિઓ, હેમચંદ્રાચાર્ય જેવા મહાન આચાર્યો આ જૈન દર્શનમાં થયા, અને એવા એવા શ્લોક કે બ્રહ્મા વા ત્રિપુરાંત કરે વા બુદ્ધો વા સિદ્ધો વા. અમારે તો બુદ્ધ હોય, સિદ્ધ હોય, મહાવીર હોય, બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, મહેશ હોય, તો પણ રાગ દ્વેષને જેને મહાત કર્યા છે, રાગ દ્વેષના પરિણામથી જે વિમુક્ત થયા છે એને, અને જેને કર્મના ભવનું બીજનો મૂળનો નાશ કર્યો છે, એમાંને અમારા નમસ્કાર. એ પછી શિવલિંગની સામેની પ્રાર્થનામાં પણ એ કહી શકે છે. એમ યશોવૈજયજીના કેટલાય પદમાં આવે છે, અને એ જ વાત ભક્તામર સ્તોત્રમાં પણ માનતું સુરી કહે છે, એ જ વાત સિદ્ધસેન દિવાકર કલ્યાણ મંદિરમાં કહે છે કે બીજા અજ્ઞાની જીવો પણ પોતાનું મત છોડીને તારા તને એ જ ભાવે ભજતા હોય તો પ્રભુ એક જ છો તું. આ શ્રદ્ધામાં સ્થિર થયેલો એની સ્થિરતા એટલી બધી છે કે નાશભાગ કરતો, માટે એને સમકીતી કીધું. સમ્યક શ્રદ્ધાન, સમકીત એટલે સમ્યક, એ શ્રદ્ધાન એનું શ્રદ્ધા, એટલે એક સરસ શબ્દ પ્રભુ શ્રી વાપરતા અગાશાશ્રમ, શ્રદ્ધા પરમ દુર્લભ. શ્રદ્ધા પરમ દુર્લભ, પરમ દુર્લભ છે શ્રદ્ધા પ્રાપ્ત થવી, પરમ દુર્લભ છે. વિશ્વાસ આવવો સરળ છે, અને વિશ્વાસ જવો પણ સરળ છે. ગમે તેવો, ગમે તેના ઉપર ગમે તેટલો વિશ્વાસ હોય, અને કોઈ ખણખોદ્યું આવીને આપણને કંઈક એકાદી અફવા દઈ દે, એટલે આપણી ચકલી ફૂલે કે ચડે, મનનું કામ શરૂ થઈ જાય. બુદ્ધિમાંથી સીધો, બુદ્ધિ ઉપર વિશ્વાસમાં હતો, એમાંથી સીધો નીચો ઉતરી જાય, કેમાં અમે મનમાં સંકલ્પ વિકલ્પમાં. અરે તપાસ કરવી પડશો, અને આવું કહ્યું હશે તો, આ આમ કરતો હશે તો, એને કીધું હશે તો, એમ 100% ખાતરી હોય કે ન કે આ કોઈ બી અહિત કરે નહીં, આ કોઈ બી બીજું કઈ કહે નહીં, છતાં ના ના એને કઈ કર્યું હોય તો આ શંકામાં ચડી જાય છે. અને ગીતામાં કહ્યું છે, સંશયાત્મા વિનશ્યતિ શ્રદ્ધાવાન લભતે નર. અર્જુને પૂછ્યું કે સાહેબ કોણ પ્રાપ્ત કરી શકે, એ તો કયો, તો કે બુદ્ધિ છે ત્યાં સંદેહ છે, વિશ્વાસ છે ત્યાં સંદેહ છે, શ્રદ્ધા છે ત્યાં આસ્થા છે. આસ્થા જેને થઈ છે શ્રદ્ધા થઈ છે. ભગવાન મહાવીરે કહ્યું, શ્રદ્ધા કિંમતી ચીજ છે, મનુષ્યત્વ મળવું દુર્લભ છે, પણ એમાં શ્રદ્ધા પ્રાપ્ત થવી એ તો એથી પણ દુર્લભ છે. ગીતામાં પણ એ જ કહ્યું, આપણા આગમમાં પણ એ જ કહ્યું. તો શ્રદ્ધા બહુ મોટી ચીજ છે, એ આપણને જો પકડાઈ જાય તો આપણો મતાર્થ ટળી જાય. મતાર્થનો આધાર બુદ્ધિ છે. આગ્રહ માન કશાય, મતનો આગ્રહ, આ બધા બુદ્ધિના લક્ષણો છે. જેને શ્રદ્ધા છે પરમ તત્વ ઉપર, સત્પુરુષ ઉપર, જ્ઞાની પુરુષ ઉપર, એના કોઈ સ્વરૂપમાં એનો હું પૈસાદાર છું, હું બહુ ભણેલો છું, હું અનેક પ્રકારે આગળ સિદ્ધિ પામેલો છું, અનેક એચિવમેન્ટ્સ મેં કરી છે, એવું એને કશું જ ત્યારે ક્યાંય ન હોય. પરમ તત્વ પાસે જઈને સમર્પણની વાત એની હોય. ડેડિકેશન ઇઝ ધ સાઇન. શ્રદ્ધાવાન જીવની અંદર સમર્પણ આ એનું લક્ષણ છે. તો એ વાત મૂકી છે અહીંયા કે આ જીવમાં ભૂલ ક્યાં થાય છે. શ્રદ્ધાનું ફૂલ અર્પણ કરવું જોઈએ. કઠિનમાં કઠિન વાત છે, પણ એક વખત શ્રદ્ધાનું ફૂલ સદગુરુના ચરણે અર્પણ કરશો તો મોક્ષ માગવાની જરૂર નહીં, અને મોક્ષ હથેળીમાં હશે. એટલી બધી જબરજસ્ત વાત અહીંયા મૂકી છે. અને આ જીવ બુદ્ધિના આધાર ઉપર ચાલે અને પછી શાસ્ત્ર વાંચવા બેસે. હવે એક ચોથો જે લક્ષણ છે મતાર્થીનું, એક પેલા ગુરુ તત્વમાં ભૂલ, દેવ તત્વમાં ભૂલ, આ શાસ્ત્રની ભૂલ. એ કહે છે કે સત્શાસ્ત્રો સેના માટે છે? જે કૃપાળુ દેવે એ પદમાં લખ્યું છે, તે શાસ્ત્ર સર્વ કહ્યા વિશેષે જીવ કરવા નિર્મળો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. નિર્મળ થાય જે જ્ઞાનથી, શાસ્ત્રનું જ્ઞાન જેનાથી નિર્મળ થાય. હવે અહીંયા નિર્મળની બદલે વધારે ને વધારે શંકા કુશંકાની અંદર જાય તો શું થાય? તો કે પોતાની મતારથી પણ હશે ત્યાં સુધી આ અસત શાસ્ત્ર, શાસ્ત્રમાંથી પણ જુદા જુદા અર્થ તારવશે, ખોટો અર્થ કરા કરે છે. શાસ્ત્ર સત્શાસ્ત્ર છે એ નિર્મળ કરવા માટે છે. શાસ્ત્રોમાં તો બધું આવે, દેવગતિ આવે, નરક ગતિ આવે, લવણ સમુદ્ર આવે, નેરુ પર્વત આવે, દેવગતિના ભાંગા આવે, ભૂમધ્ય સ્વયંભૂ રમણ સમુદ્ર આવે, આ બધું આવે. પણ આ તો બધું આનુષાંગિક વર્ણન છે જીવનું. શાસ્ત્રમાં એને આત્માનું વર્ણન આવે એ ઓળખવાનું છે, બાકીનું વર્ણન આવે એ જોવાનું નથી. એ તો કર્મનું પરિણામ છે, આનુષાંગિક છે. કે જીવ જો આ પ્રકારના કર્મો કરે તો એને ભોગવવા માટે આવા બધા સ્થાનો છે. અશુભ કર્મના ભોગવવા માટે સાત પ્રકારની નરકની વ્યવસ્થા સ્વયં આ ધરતી ઉપર છે, અને શુભ કર્મો કરે તો દેવગતિ ભોગવવા માટેના આ 12 પ્રકારના દેવલોક પણ છે, અને કર્મ ભોગવવા માટે, કર્મ રહિત થવા માટે આ 15 પ્રકારની કર્મભૂમિઓ પણ છે કે જ્યાં જીવ સંયમની સાધના કરી અને આમાંથી ઉપર ઉઠે અને જાય, અને જો પોતાનું સિદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરે તો ત્યાં સિદ્ધશિલા પણ છે. તો શાસ્ત્રમાં તો બધું વર્ણન કર્યું છે, આનુષાંગિક વર્ણન છે. પણ શાસ્ત્રોની અંદર મુખ્ય વાત શાસ્ત્રો સેના ઉપર આધારિત છે? આત્મા. જો આત્મા બાદ કરી નાખો અને આ બધું રાખો તો શાસ્ત્રનું શું કામ છે? સરસ વાત આવે છે સાયલાની અંદર. મુમુક્ષુઓનું, સત્સંગીઓનું એક નાનું એવું ગ્રુપ, પણ નિરંતર શાસ્ત્રોનો અભ્યાસ કરનાર, કૃપાળુ દેવની શ્રદ્ધા પણ ખરી. પણ બીજા કોઈ માર્ગદર્શક નહીં હોય તો જુદા જુદા યોગ માર્ગ બીજું બધું પણ ભેગા થઈ અને અભ્યાસ કરે. કાળિદાસ કંદોઈ હતા, રાત્રે બધા ભેગા થાય અને દિવસના સૌ પોતાના વ્યવસાયમાં, તો કાળિદાસ કંદોઈ દુકાને બેસે અને એને તો ગાંઠિયા કે બધું ફરસાણ છે એ કરવાનું કામ હોય, પણ બાજુમાં એક ટેબલ રાખે, એના ઉપર ઘોડી રાખે, એના ઉપર વચનામૃત રાખે, અને એ પોતે આ બધું કામ કરતા જાય, કરતા કરતા નજર વચનામૃતમાં રાખી અને કરે. તો ત્યાં બીજા મુમુક્ષુ નીકળાય ને, કહ્યું એ કાળિયા શું કરસ? તો એને એમ ન કીધું ગાંઠિયા વણું છું, એક વચનામૃત વાંચું છું, શાસ્ત્ર વાંચું છું. તો એને એમ કીધું, એ વજુભાઈ હતા જે નીકળ્યા હતા, કે વાંચજે, જો એમાં સદગુરુ મળે તો મને કહેજે, સત્પુરુષ સત્પુરુષનું ઓળખાણ થાય તો મને કહેજે, એ મારે સમજવું છે. આ કાળિદાસને દ્રષ્ટિ ખુલી ગઈ કે આમાંથી મારે વાંચી વાંચીને કરવું છે શું, સત્પુરુષનું સ્વરૂપ સમજવું છે. જો સત્પુરુષ સમજાશે તો મોક્ષ હથેળીમાં છે. સત્પુરુષને ઓળખાઈ જાય કે આવો સત્પુરુષ હોય, આવો સત્પુરુષ હોય, એક વાર જો એક થઈ જાય પછી હવે પ્રત્યક્ષ કે પરોક્ષ એની ચિંતામાં ન પડે, એ ખટખટમાં ન પડે. પણ આવો એક નિસ્તિન જેને આત્માનો ઉપયોગ છે, સાંભળવામાં નથી, શાસ્ત્રમાં નથી, છતાં અનુભવમાં આવે એવું જેનું કથન છે, અને અંતરંગ સ્પૃહા નથી એવું જેનું ગુપ્ત આચરણ છે, બાકી તો કઈ કહ્યું જાય તેમ, એક સત્પુરુષની શ્રદ્ધા તો થાય, ઓળખાણ થાય, શ્રદ્ધા થાય, તો મોક્ષની કોઈ ચિંતા કરશો નહીં. મોક્ષ તો માગવાની જરૂર નથી, સત્પુરુષ પાસે માગવાની, પણ સત્પુરુષની તારા ઉપર દ્રષ્ટિ પડવા દેજે. સત્પુરુષની તારા ઉપર દ્રષ્ટિ પડવા દેજે, વિમુખ થાયશ માં ત્યારે, તારા મન માનને ખાતર, તારા મતને ખાતર, તારા આગ્રહને ખાતર, આવા પુરુષથી ક્યારેય તું તારું દ્રષ્ટિ વિમુખ કરીશ નહીં. બહુ સરસ વાત, કેટલી સરસ મૂકી છે. દર્શન મોહનો પ્રબળ વેગ જેનામાં છે એ મતાર્થી. આ દર્શન મોહના લક્ષણ છે બધા, જેનામાં દર્શન મોહ મંદ અને મોડો પડ્યો છે, જેનું જોર ઘટ્યું છે એ મુમુક્ષુ, અને દર્શન મોહનો જેને ઉપશમ થયો છે, ક્ષયોપશમ થયો છે, ક્ષય થયો છે એ સમકી. એટલી સરસ ત્રણ વાત મુનિશ્રીએ મૂકી છે કે આ જીવનમાં કરવા જેવું શું, આ જીવનમાં કરવા જેવું શું, કે પંચમ કાળ છે, સત્પુરુષનો યોગ વિરહ પડ્યા છે, કેવડીઓ નથી, તીર્થંકરો નથી, સંકેતીઓ પણ ભાગ્યે જ જોવા મળે છે એ સમયે. તો કે શું કરવું છે જીવનમાં, તો કે ભાઈ મરવું છે, પણ મરતા પહેલા ત્રણ વાત સિદ્ધ કરવી છે. હવે બધા એ જ બોલશે કે સંકેતી થઈને મરવું છે, પણ આ પેલી વાત એને પકડાતી નથી. શું પેલા કરવાનું છે? મતારથી મટવું છે, ફરી બોલો, મતારથી મટવું છે, પછી મુમુક્ષુ થવું છે, અને પછી સંકીતી થઈને મરવું છે. મરતા પહેલા સંકેત આવવું જોઈએ, બધી વાત સાચી, એવી હોશની વાત કરીએ બરોબર. પણ મુનિશ્રી કહે છે કે ભાઈ સંકેત મુમુક્ષુને થાય કે મતારથીને થાય, થાય કોને? તો પછી આપણું મતારથી પણ જો ક્યાંય આડું અવડું હોય, એનો એકાદો અંશ ક્યાંક હોય, ખૂણે ખાંચરે હોય, તો એ મતાર્થના લક્ષણો, મતાર્થના દોષો ટાળી અને મતારથી પણ મટાડી દેવું, કે ભલે હું હવે મુમુક્ષુ છું કે નહીં, પણ મતાર્થ તો નથી. અને મતાર્થના ત્રણ મોટા લક્ષણો, મત, માન અને આગ્રહ, એ તો કાઢી જ નાખ્યા છે. આપણને આમાં શાસ્ત્રમાં કઈ ખબર પડતી નથી, આપણો કોઈ આગ્રહ નથી, આપણો કોઈ મત પણ નથી. મોક્ષ કોને મળે ને કોને ન મળે, આ ગતિ આ થાય કે ન થાય, ભાઈ મારું કામ નથી. એ કામ એના કર્મ અનુસાર આ જગતમાં બધું ચાલે છે, અને કર્મની વાત સર્વજ્ઞનો વિષય છે, એ મારો નથી. કર્મની રચના બહુ ગૂઢ અને ગહન છે. સામાન્ય માનવી એ કર્મના ભેદનો પાર પામી શકતો નથી, એવા કેટલાય દાખલાઓ છે. એટલે એના માટે કાવ્યો પણ બનાવે કે ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. રાજ્યાભિષેકની તૈયારી ચાલતી હોય અને 14 વર્ષનો વનવાસ મળી, આ કર્મની લીલા છે. આ કર્મનું શાસ્ત્ર ઘણું ગ્રહણ છે, કેને અનંતાનું મંદિર છે, ક્યારે કોણ જલ્દી છૂટશે, ક્યારે ક્યાં કયો અટવાયો છે, આપણને લાગે કે આ કોઈ કાળિયાનો છૂટકો નહીં થાય અને એ મુક્તિ મેળવીને ચાલ્યો જાય. અને ઓલો સાધક છે એ જ રહી ખડા જ કરતો. આ કર્મનું ગણિત ઘણું ગહન છે, એટલે આપણો મત કઈ નથી. આપણે કોઈને છાપ દેવી કે ના ના આમ છે ને આમ છે, આને આટલું છે, આ ચોથે છે ને આ પાંચમે છે ને સાતમે છે, આપણું કામ નથી. એટલે આપણે કોઈ મતાર્થીમાં આપણે જે કહ્યું ને એને મત, આપણો કોઈ મત નથી. અને આગ્રહ આપણો કોઈ માન મત અને આગ્રહ આ ત્રણ મોટા લક્ષણો જો મતાર્થીને આપણે છોડી દઈએ, કોઈ વાત નીકળે આપણે જાણતા હોય, આપણે પોતે સાંભળી હોય, પોતે વાંચી હોય અને એમ થાય કે બિલકુલ આગ્રહ, તો આગ્રહ છોડી દે, આગ્રહ છોડી દે. કેમ કે શાસ્ત્રનું અર્થઘટન કરવામાં ક્યાંક આપણી ભૂલ હોઈ શકે છે. એટલે આ વાત બહુ સરસ લખી છે કે શાસ્ત્રોમાં બધું છે પણ શાસ્ત્રો કહેતા નથી કે તમે અર્થ ખોટો કરો છો, શાસ્ત્ર બોલતું નથી, શાસ્ત્ર કહેવા ન આવે તો શાસ્ત્રની અંદર આપણે વિપરીત અર્થ કરીએ એ આપણું મતાર્થીપણું છે. આપણે માનીએ કે આ જ અર્થ સાચો છે, આ મતનો આગ્રહ, આ અભિનિવેશ. અને કોઈ સંત પાસે, કોઈ સત્પુરુષ પાસે એ જઈએ અને પછી ખબર પડે કે ના ના એનો અર્થ આમ તો ન થાય પણ એનો અર્થ આ થાય. અહીંયા કહેવાની અપેક્ષા એ જ, શબ્દ ગમે તે વાપરા હોય પણ કહેવાની વાત, કહેવાની અપેક્ષા કોઈ જુદી જ છે. તો એ જે છે એ જ્યાં સુધી મતાર્થી મટ્યા નથી. અને આ મુમુક્ષુનું લક્ષણ છે, મુમુક્ષુનું લક્ષણ છે કે જગતને રૂડું બતાવવા કંઈ આચરે નહીં અને કંઈ કરે પણ નહીં, પણ જે રૂડું હોય તે જાય. મુમુક્ષુનું લક્ષણ, તો તું મતાર્થી મટી જા અને મુમુક્ષુ થા. આ બે સ્થિતિ બહુ મહત્વની છે આત્મસિદ્ધિમાં. આ બે લક્ષણોની ગાથાઓ આવે છે તો એને તું પછી એને એ જે મુમુક્ષુ થયો છે, સંકિત થવાની કદાચ શક્યતા હોય તો બે માંથી કોને થાય? હવે જો જીવ મતારથી મટી ગયો તો મુમુક્ષુ હોય, મુમુક્ષુ જ હોય, સાચો મુમુક્ષુ દેખાવે, એ બોલે કે મારે સંકિત લઈને મરવું છે તો હજી એમ થાય કે આનો પુરુષાર્થ કરશે અને ક્યાંક એને એવી સુઘડી પ્રાપ્ત થાય કે જીવ સંકિત સાથે દેહ છોડે. પણ મતાર્થીની અંદર ડફાડફ કરતો હોય અને પાછું બોલે કે આપણે તો સંકિત વિના ના જવું નથી હો, તો તરત ખબર પડે કે આના લક્ષણ સંકિતીના. આને ઉપશમ સંકિત પણ નહીં થાય, ક્ષયોપશમ અને ક્ષાયિક સંકેત તો બહુ દૂર છે. સ્વાધ્યાય કે સાંભળવો એ પહેલી ભૂમિકા છે, એ સાંભળવો એ પહેલી ભૂમિકા છે. અને સાંભળવામાં સંભળાવનાર એટલે શ્રોતા અને વક્તા એ માત્ર પ્રાથમિક ભૂમિકા છે. અને આપણે સમજી છીએ કે એમાં બધું આવી ગયું પ્રતિભાવે. આપણી માન્યતા પહેલામાં પહેલી કે બધું, બીજી ભૂમિકા કઈ? મનન ચિંતન, શબ્દથી પર જાઓ, શું કહેવા માંગે છે, આશય શું છે, આ શાસ્ત્ર શું કહે છે, શેને લક્ષ્ય કહે છે, કોને ઉદ્દેશીને કહે છે, આ પકડીએ, શાસ્ત્રનો આશય પકડીએ તો એ બધું મનન ચિંતન થાય. અને એ મળે એટલે એનું અનાદિથી આપણા જીવનમાં સંસારના વિષયોનું ગોલન છે સતત, એ નીકળી જાય. અને ગોલન નિધિધ્યાસન કોનું આવે? સતનું, આ તત્વનું, પરમ તત્વનું. અત્યારે જ્યારે જ્યારે આપણે વાત કરતા હશું, વાંચતા હશું, સાંભળતા હશું, ત્યારે સંસારનો વિષય મગજમાં આવીને વયો જાય. ઘર હોય, સંબંધી હોય, કોઈ સંસારનો પ્રસંગ હોય, એનો વિકલ્પ આવીને ચાલ્યો જાય. જીવ કયા વેપાર મારી એનો વેપાર ચાલે જ છે, ઉપયોગનો વેપાર એનો ચાલે છે. એ સાંભળે છે ત્યારે વિચાર કરી લે કે ઓલો ઘરા ગાવીને વયો ગયો હશે, એને કીધું તો ખરું હું 10:15 આવી જાય, પણ આને તો લંબાવ્યું, હવે આપણે આમાં શું કરું. અને વિચાર એનો આવે, પોતે છે શાસ્ત્ર ચોપડી, આત્મા શાસ્ત્ર આત્મા છે, પણ છે પોતે બહાર. તો અહીંયા આવી રીતનું ઘણું વાર બનતું હોય છે. એટલે ત્રીજું સ્ટેપ છે કે જો મનન ચિંતનથી આશય પકડાઈ ગયો તો એને સતત વિચારો સેના આવે. તો એ દુકાનમાં બેઠો હોય અને ગ્રાહક સાથે વાત કરતો હોય તો પણ એને વિચારમાં તત્વ આવે, જે આજે સાંભળ્યું છે, જે આજે વાંચ્યું છે, જે આજે વિચાર્યું છે. સતત આત્મા 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 એનું ગુંજન આવે. અરે કર્મ એની મુક્તિ એના વિશેના વિચારો આવે. કૃપાળુદેવે એ વાતને કીધી કે મહિલાનું રે વાલા ઉપરે બીજા કામ કરંત. આ વ્યવહારનો દાખલો હતો કે એમને બધાને સમજાય છે. ગમે તેટલા કામ કરતા હોય તોય અમે અમારા સ્વજનો ક્યાં છે, શું કરતા હશે, ઈશ્વર શું કરતા હશે એ નહીં, મારા વાલા શું કરતા હશે, ક્યાં ખાતા હશે, શું થતું હશે, કોને ખબર છે, બધું ચાલ્યા કરે. અહીંયા કહે છે તેમ શ્રુત ધર્મે રે મન દ્રઢ કરે જ્ઞાનાક્ષેપકવંત. જેને જ્ઞાનનો ક્ષેપક એટલે બોધ જેના અંતકરણમાં પડ્યો છે શાસ્ત્રમાંથી પોતાના અંતકરણમાં, આ ત્રીજી પ્રોસેસ છે. એને સતત વિચાર કામ કરતા કરતા એના આવે શાસ્ત્ર. આપણને અત્યારે સાંભળતા સાંભળતા કામના વિચાર આવે, ઓલો કામ કરતા કરતા એને આના આવે, આ સ્થિતિ બદલાઈ ગઈ. રસોઈ કરતા હોય તો પણ રણકાર શાસ્ત્રનો આવે, ઘરના કામ કરતા હોય તો રણકાર શાસ્ત્રનો આવે, દુકાનમાં બેઠા હોય તો શાસ્ત્રનો આવે, ઓફિસમાં કામ કરતા હોય તો આ વાત મગજમાંથી ખસતી નથી. જે એવી પકડ આવી ગઈ છે આ નિધિ ધ્યાસનનો સ્ટેજ છે. આનંદ ગંજી એને જુદા રૂપમાં કીધું, જીવ પ્રભુ ચરણે ચિત્ત લાવ. એનો દાખલો આપ્યો કે ગાય વનમાં જાય તો એનું ચિત્ત ક્યાં હોય, વાછરડામાં હોય. પનિહારીઓ પાણી ભરે અને માથે બેડું હોય અને તાલીઓ મારીને ઠેકા મારી મારીને વાતો કરે, પણ ચિત્ત ક્યાં હોય, ગાગરમાં. એમ ગમે તે જગ્યાએ બહાર લઈ જાઓ, જોગ ચોરી કરવા વાળાને, જુગટું રમવા વાળાને, તો એ કઈ કંપની ગોતેલી, જુગારીઓ જુગટું અને કામાધીન વાળો કામ બાદમાં હોય. ચોરીનું ચોરીમાં મન જાય, જુગારીયાનું જુગારીમાં મન થાય, જુગટામાં, અને કામીનું મન કામ વાસનામાં. એ ગમે તે કામ કરતો હોય, ગમે તે ક્ષેત્રમાં હોય, તમે એને લઈ ગયા હો તમારી સાથે આસિસ્ટન્ટ તરીકે, તો પણ હા. એક આપણે મંદિરના મુમુક્ષુ હતા, એને સરસ વાત, મુંબઈ જવું તો એટલે પોતાના ગાડી લીધી, પછી ડ્રાઈવરને સાથે લીધું, પછી એ તો ઘટકોપર એરિયામાં ગયા હતા. એમને કહ્યું કે મને એમ થયું કે આપણે તો સાંજે પછી નીકળી જશું, આ મુંબઈ આ મારો ડ્રાઈવર એટલો નિર્વ્યસની, પણ આને મગજની અંદર મુંબઈ ગયા પછી એ ક્યાંય આને કઈ ક્યાંથી શોધશે, આખો દી આપણે કામમાં હશું તો એને જરાક દારૂ પ્રત્યેનો વિશેષ લગાવ હતો, પણ આ શોધે ક્યાંથી. સાંજ પડે પૂરું થયું, ઓલાએ ગમે તેમ કરીને ગોતી લીધું, એકાદી કોથળી પી લીધી ને એકાદી ભેગી લીધી. રાત્રે પૂછ્યું કે તને ફ્રેન્કલી પૂછું છું, તો કે સાહેબ મેં મારી રીતે ગોતી લીધું, તમે અડધો કલાક કામમાં હતા ત્યાં મને મળી ગયો, એને મળી જાય આપણને ન મળે. એ ગમે ત્યાંથી ગોતી લે, એમ જુગટું વાળો જુગાર ક્યાં રમાય છે ગોતી લે, કામ વાળો બેસિયા ખાનું ક્યાં છે ગોતી લે. આ જગતનો એક આવો ન્યાય. આનંદ ગંજી મહારાજ કહે છે કે જીવ પ્રભુ ચરણે ચિત્ત લાવ, તું તારું ચિત્ત જોડ, જે મહિલાનું ચિત્ત જેમ હોય એના વાલામાં એમ તું જોડ, તો આવું ચિત્ત જોડાશે તો એને નિધિ ધ્યાસન કહ્યું છે. શાસ્ત્રો વાંચે, એમાંથી આત્મા પકડે, અને પછી ગુંજન કેનું ચાલે, હોલણ કેનું ચાલે, આજે જે વાંચ્યું છે સતત ગુમરાયા કરે, તો એ ગુમરાયા કરે એ આખીની નિધિ વ્યાસન. અને ચોથી સ્થિતિ અનુપ્રેક્ષા, એ રાત્રે ચિંતન કરવા બેસે, રોજનો કર્મ હોય, બધા કામકાજથી પરવારી ગયા હોય, અને પછી જે તદ્દન જે તત્વ આવ્યું છે લક્ષમાં, મનન ચિંતન જેનું થયું છે, જેનું ઘોલણ છે, એની અનુપ્રેક્ષા કરે. અનુપ્રેક્ષા કરે એટલે એના બધા વિકલ્પોને સમાપ્ત કરે, એના બધા વિકલ્પોને સમાપ્ત કરી અને નિર્વિકલ્પ જ્ઞાનની અંદર સ્થિર થાય. એટલે ધ્યાનસ્થ અવસ્થામાં એ ધ્યાન સહેજ ચાલ્યું જાય. ધ્યાન છે કરવું પડતું નથી, થઈ જાય છે. સેનાથી થઈ જાય છે કે એક વિષયની અનુપ્રેક્ષા કરતા કરતા એની તમને ધ્યાન થઈ જાય છે. તો એક જ વિષય ઉપર કોઈ પણ વિકલ્પ વિના સારા અમુક કાળ સુધી સ્થિતિ થવી તેને ધ્યાન કહે છે, અને દીર્ઘકાળ સુધી સ્થિતિ થવી તેને સમાધિ કહે છે. તો અમુક કાળ સુધી, બે ઘડીના કાળ સુધી સામાન્ય રીતે આ કાળમાં બને કે તમને એ વિષય ઉપર ચિંતન કરતા કરતા તમે નિર્વિકલ્પ એના ઉપર શુદ્ધ થઈ શકો છો. તો આ સ્વાધ્યાયના પ્રકારો છે. આને આ જ્યારે આવી રીતે આવે ત્યારે જીવની અવસ્થા એ મતાર્થી માંથી મુમુક્ષુતામાં બદલાઈ જાય, અને આવા મુમુક્ષુ જીવને આ સંકેતની ધારા પ્રગટે. જ્યારે નિર્વિકલ્પ તત્વની બાબતમાં થાય ત્યારે એને તત્વનું દર્શન થયા વિના ધ્યાનમાં એને દર્શન થાય તત્વ. એને મળતું આવે તેમ થાય કે આપણે કંઈક ભૂડી લઈને આવ્યા છીએ, એમાં આગળ વધી રહ્યા છે. બરોબર છે, સરસ વાત છે. એટલે અહીંયા કહે છે કે મતારથી મટવું છે, મુમુક્ષુ થવું છે, સમ્યક દ્રષ્ટિ થઈને મરવું છે, આમ નક્કી કરો. તો કહે છે કે દોષ મૃત્યુને પણ તો કહી શકીશ કે ઉભો રહેજે, હજી સંકેત પ્રાપ્ત કરવાનું બાકી છે, પણ તમારો ખજાનો વચમાં લાવતા નહીં. જુઓ, એટલે કયો ખજાનો? મતનો, આગ્રહનો, એ વચમાં લાવશો નહીં. જ્ઞાનીની વાતમાં જયારે ઓતપ્રોત થઈ ગયા હો ત્યારે તમારું ડાપણ વચમાં ક્યાંય લાવશો. શાસ્ત્રો વાંચવાથી નહીં પણ શાસ્ત્રો જેને ઓળખવા માટે છે તેને ઓળખો. શાસ્ત્ર વાંચીને શાસ્ત્રો કેને ઓળખવા માટે છે? શાસ્ત્ર શું કહે છે? રે આત્મતારો, આત્મતારો, શીઘ્ર એને ઓળખો. બસ બીજું કાંઈ અમારે કહેવું નથી તને. આ બધા ભેદભાંગા સમજાવવા નથી, આ ભેદભાંગા તો આનુષાંગિક વર્ણન છે, એ અમારે કેવું નથી. તને મેરુ પર્વતના માપ માટે થઈને અમે શાસ્ત્રો નથી લખ્યું. આ કેટલા પર્વત છે ને કેટલી નદીઓ છે એ ગણતરી કરવા માટે આ નથી લખ્યું. અમારે તો તને આત્મા બતાવવો છે કે 14 રાજલોકમાં કર્મ સહિત ભમતો આ આત્મા, ઉત્તરાધ્યયન સૂત્રમાં આવે છે કે જીવ કર્મવશ 14 રાજલોકમાં ભમે છે. જો કર્મથી નિમુક્ત થઈ જાય તો આ સિદ્ધશીલા છે. તો એ પ્રકારે કહ્યું છે કે સંકિતને તપાસવું હોય તો આ 6 સ્થાનમાં શોધ. આત્મારથી શોધશે તો મતારથી મટશે, તો મતારથી પણ ટળશે ત્યારે આત્મારથી બનશે. આ એક વાર જો આપણને સ્વાધ્યાયના પંચાંગી સ્વાધ્યાય છે, પાંચે પાંચ અંગ પકડી લઈ જાય. એક અંગ નહીં, શ્રવણ વાંચન એ પહેલું અંગ છે, મનન ચિંતન બીજું છે, નિધિ ધ્યાસન ત્રીજું છે, અનુપ્રેક્ષા ચોથું છે, અને પછી ધ્યાનનું અંગ છે. સમ્યક દર્શન પ્રાપ્તિ માટે આ અંગ છે. એ અનુપ્રેક્ષાની અંદર તમે એની અંદર ધર્મકથાનો સમાવેશ કરી શકો કે મને જે સમજાયું છે બરોબર છે ને, એવા સત્સંગી સાથે વિચાર વિમર્શ થાય એ અંગ છે. પણ પછી એ ધ્યાનમાં પરિવર્તન થઈ જાય એટલે તમારી પાસે સંકેત સત્યનું દર્શન, સત્યની ઉપલબ્ધિ થાય. તો અહીંયા આખી વાત મતાર્થીની પૂરી થાય છે. મતાર્થીની 4 ભૂલ મૂળભૂત. એક ગુરુતત્વમાં ભૂલ, બીજું દેવતત્વમાં, ત્રીજું શાસ્ત્રની અંદર, અને ચોથું પોતાના જે લક્ષણ છે ક્યાં, મત, માન અને આદર, આ એની ભૂલ છે. એટલે ચારેય ભૂલનો સમાવેશ છે. એમાંથી જો નીકળી જાય જીવ, જો મતાર્થ છોડી દે, તો એને આ પ્રકારનો એ મુમુક્ષુપણું જીવનની અંદર પ્રગટે. વિશેષ વ્યથા હવે આગળની મહત્વની જે આવે છે આ મતાર્થીના લક્ષણમાં જ, કે શું શું નુકસાન થાય છે એને, એ વાતની હવેની ત્રણ ગાથાની અંદર મુનિશ્રી વિવરણ કરશે. વિશેષ આપણે અવસરે વિચારીશું. તો